તારીખ 8/3/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 194 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 167
એટલે કે માર્ગને પામેલા એવા 1700નો યોગ મળવો એ બહુ દુર્લભ છે. માર્ગનો એટલો દુર્લભ નથી એમ કે છે. એટલું ચાર નીતિ લીધા પછી એમણે જે પત્ર બીડ્યો છે એ પત્રનો અહીંયા જે પ્રારંભ થાય છે, પત્રનું મથાળું છે સત સ્વરૂપને અભેદ ભાવે અને અનન્ય ભક્તિએ નમો નમઃ. સત સ્વરૂપ એટલે પોતાનો આત્મા, પોતાનું પરમાત્મ સ્વરૂપ, તેને અભેદ ભાવે એટલે વિકલ્પ છે એ ભેદભાવ છે. નમસ્કાર કરવાનો વિકલ્પ છે એ ભેદભાવ છે. અને અભેદ નિર્વિકલ્પ સમાધિ તે અભેદ નમસ્કાર છે, અભેદ ભાવરૂપ નમસ્કાર છે. ભક્તિનો વિકલ્પ તે અન્ય છે અને સ્વરૂપમાં લીન થઈ જવાય તેને અનન્ય ભક્તિ કહેવામાં આવે છે. આ રીતે પોતાના પરમાત્મ સ્વરૂપને નમસ્કાર કરીને આ પત્રની શરૂઆત કરે છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. આત્માની પ્રાપ્તિ કહો કે આત્માનો સાક્ષાત્કાર કહો કે નિજ પરમાત્માનો સાક્ષાત્કાર કહો તે એક જ વાત છે. ક્યારે થાય છે? કે જ્ઞાની પુરુષના ચરણારવિંદ પ્રત્યે અચળ પ્રેમ થાય અને તેમની ઓળખાણથી તેમની સમ્યક પ્રતીતિ આવે. સમ્યક પ્રતીતિ એટલે યથાર્થ ખાતરી. ઓળખાણ થાય તો સમ્યક પ્રતીતિ આવે, ત્યાં સુધી સમ્યક પ્રતીતિ ના આવે. જ્ઞાની પુરુષની અંતર પરિણતિ ઓળખાય ત્યારે તેમના પ્રત્યે સમ્યક પ્રતીતિ આવે છે, તેમના પ્રત્યે ચલિત ન થવાય એવો પ્રેમ પણ આવે છે. અને કેવા હોય છે જ્ઞાની પુરુષ? કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. એમનો ભાવ ક્યાંય પણ પ્રતિબદ્ધપણાને પામતો નથી, રાગથી પણ બંધાતો નથી, દ્વેષથી પણ બંધાતો નથી. જેને કોઈ પ્રતિબંધ નથી રાગપૂર્વક કે દ્વેષપૂર્વક, એવા જ્ઞાની પુરુષના ચરણમાં ચરણારવિંદ પ્રત્યે જ્યારે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ આવે છે ત્યારે જ સત સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. કેમ કે એ પરિણામો દર્શન મોહનાને ક્ષય કરવાવાળા છે, દર્શન મોહનો નાશ કરવાવાળા છે. અને આવ્યથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવા છે તેની દશાને જ્ઞાની પુરુષ જેવી જેની દશા થાય જ્ઞાન દશાની પ્રાપ્તિ થાય. જ્ઞાની પુરુષને પણ પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થયો છે અને તેની ઓળખાણ થનારને પણ તેના પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ આવવાથી તેને પણ આત્મ સાક્ષાત્કાર થશે, થવા વિના રહેશે નહીં. આવો માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. ભૂતકાળમાં જે જ્ઞાનીઓ થયા તે પણ આ રીતે થયા, વર્તમાનમાં થાય છે તે પણ આ રીતે થાય છે, અને ભવિષ્યમાં પણ આ જ પ્રકારે થશે. જ્ઞાન પ્રાપ્તિ તેથી અમને થઈ હતી, અમને પણ જ્ઞાન પ્રાપ્તિ આ જ પ્રકારે થઈ હતી. એ પહેલા અમે પણ પરિશ્રમ કરવામાં કઈ કચાશ રાખી નહોતી, એમ કે છે. ઊંધે માથે લટકીને તપશ્ચર્યા કરે તો આત્મ સાક્ષાત્કાર ન થાય, અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં પામે. તો 200 નંબરની વચનાવલીમાં પોતે લીધું છે. આગળ 200 નંબરમાં આવશે એમાં. એટલે પોતાનો અનુભવ પણ લખે છે, અમને પણ જ્ઞાન પ્રાપ્તિ આ જ પ્રકારે થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે, અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે, અને અનાગત એટલે ભવિષ્યમાં આવવા વાળો એ કાળમાં પણ પ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વશાસ્ત્રોનો બોધ લક્ષ્ય જોવા જતા સર્વશાસ્ત્રનો બોધનો હેતુ જોવા જતા, લક્ષ્ય એટલે હેતુ મોટી, સર્વશાસ્ત્રોનું બોધ લક્ષ્ય જોવા જતા એ છે કે આ બધા શાસ્ત્રો આ કહેવા માગે છે, એમ કે છે. આપણે શાસ્ત્રો વાંચ્યા હોય એમાંથી આવું કાઢ્યું છે. માણસો પુસ્તકો વાંચે છે, વાંચી જાય છે, અને અત્યારે પુસ્તકોની અવેલેબિલિટી ઘણી છે, પ્રાપ્તિ ઘણી છે, પ્રેસ ઘણા થઈ ગયા, પુસ્તકો ઘણા થઈ ગયા. આપણા લોકોને ત્યાં કબાટો ભરેલા છે, મોક્ષોને ત્યાં શાસ્ત્રોના કબાટો ભરેલા છે, રેકના રેક ભરેલા છે. પણ આપણને ક્યારે આવું બધા શાસ્ત્રો આવું કહેવા માંગે છે એવો ખ્યાલ ગયો છે ક્યારે? અને એ ખ્યાલ ગયો હોય તો એની પાછળ હોય ને, એમણે એ કહ્યું છે. કૃપાળુ દેવે બધા શાસ્ત્રો વાંચીને એમાંથી એમ કહ્યું કે સર્વશાસ્ત્રોનો બોધ લક્ષ્ય જોવા જતા આ જ વાત એ લોકો કરવા માંગે છે, એવું એમને સમજાણું છે. વાંચવા વાંચવામાં આ ફરક છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે આ સંસારના ક્લેશથી અને પરિભ્રમણથી છૂટવા ઈચ્છે છે, તેને અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એટલે આત્રો પીડ્યા વિના, અખંડ વૃત્તિથી એટલે ખંડ પીડ્યા વિના, વચ્ચે બીજું કામ હાથમાં લઈ લઈએ એમ નહીં, એક વાર તો પૂરી શક્તિથી એની પાછળ પડી જવું જોઈએ. ગુરુદેવ કહેતા તાની પાછળ એક વાર ગાંડા થવું જોઈએ. એટલે લોકો એમ કે ગાંડો થઈ ગયો છે, એવી એની પાછળ પડી જવાની વૃત્તિ થાય કે બીજા સંસારના વ્યવહારમાં પોતે અત્યાર સુધી જે સ્થાન શોભાયું હોય કે નિભાવ્યું હોય એમ મોટો ફેર દેખાય બધાને, કારણે હું થઈ ગયું એવું એને આ બાજુનું વલણ એવું ફરી જાય. એકવાર તો એની દશા બીજી જાતની થઈ જાય છે. અખંડ વૃત્તિથી એ જ માર્ગ આરાધવો જેને આ પરિભ્રમણથી જન્મ મરણથી છૂટવું હોય તેને. એ પ્રકારે એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. બસ લેકિંગ પોઈન્ટ આ છે. એનું જો મૂલ્યાંકન થાય તો જીવનો સ્વભાવ જ એવો છે. જો ખરેખર મૂલ્યાંકન થાય કે આટલો મોટો ફાયદો છે, ક્યાંય જન્મ મરણ કરવા પડે નહીં, અનંત આનંદ પરમાનંદ અનંત કાળ સુધીનો રહ્યા કરે, તો એ પાછળ લાગી જાય એમાં કોઈની સામે જોવા ઉભો રહીએ, પાછો વાળીને જોવા ઉભો ન રહીએ, એવી રીતે લાગી જાય. પણ એ પ્રકાર જ્યાં સુધી ક્ષતિ થઈ છે એ પ્રકારની ક્ષતિ રહી છે, ત્યાં સુધી જીવે પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વછંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. સ્વછંદ એટલે પોતાની મતિ કલ્પનાએ મોક્ષ માર્ગની પ્રવૃત્તિ કરવી, કે ધાર્મિક પ્રવૃત્તિ કરવી એને સ્વછંદ કહે છે. જેણે માર્ગ પ્રાપ્ત કર્યો છે એની આજ્ઞામાં નહીં ચાલતા, પોતાની મેળે પોતાની કલ્પનાએ જે પ્રવૃત્તિ કરે છે ધર્મના ક્ષેત્રમાં એ સ્વછંદે પ્રવૃત્તિ કરે છે. અને એમ સ્વછંદ કરવાનું આંધળાપણું જ્યાં સુધી વર્તે છે ત્યાં સુધી એમ કહે છે. શું અંધત્વ એટલે? આંધળાપણું જ્યાં સુધી વર્તે છે કે ના હું મારી મેળે ગૂંચી લઈશ, ભલે કલકત્તા જોયું નથી પણ મારે જેના ઘરે જવાનું છે ને ગમે તેમ હું ગૂંચી લઈશ, કોઈને મારે પૂછવું નથી એ ઘર ક્યાં આવ્યું ને રસ્તો ક્યાં આવ્યો એ મળે નહીં, બાકી જિંદગી રખડે તોય મળે નહીં. અરે એ ઘરની બાજુમાં ઉભો હોય તો એ આગો ઉભો જાય, તને ખબર નથી કોઈ ઘરની બાજુમાં જ ઉભો છો, બોલતા જ કરે બોલતા જ કરે, કેમ કે એને કોઈને પૂછવું નથી કે આ ઘર ક્યાં છે કેવું છે ને એનો રસ્તો ક્યાં છે. એ જેમ ભટકા કરે એમ આ જીવ સાચો માર્ગ જોયા વિના અને સાચો માર્ગ જોયો છે તેને પૂછ્યા વિના પોતાની મને સ્વછંદે ચોપડીઓ વાંચી નાખે, પુસ્તકો વાંચી નાખે, ફાટી જાય ત્યાં સુધી વાંચી વાંચીને, અને બાકી ઉપવાસ ને એકતાળા ને જાત્રા ને દાન ને દેરાસર ચુનામાં ને કાંઈ જેટલું બીજું થાય એટલું કરી લે છે. એમ નિયમ સંયમ આપ કિયો પુણ્ય ત્યાગ વિરાગ થાગ લ્યો મન મૌન રહ્યો બધું કર્યું સબ શાસ્ત્ર ને કે નહીં ધારી એ મત મંડન ખંડન ભેદ લીએ સાધન બાર અનંત કિયો તો બકરી પછી હાથ એ દશા થઈ છે. ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. અંધત્વ ટળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો એટલે શોધ કરવી, એ માર્ગની ખરા અંતઃકરણથી શોધ કરવી, શુદ્ધ અંતઃકરણથી શોધ કરવી, દ્રઢ મોક્ષેચ્છા કરવી અને છૂટવા માટેની દ્રઢ ઈચ્છા કરવી કે કોઈ પણ ભોગે હવે છૂટી જવું છે. એ વિચારમાં અપ્રમત્ત રહેવું એટલે કે એ વિચાર છોડીને બીજે ક્યાંય લાગવું નહીં એનું નામ અપ્રમત્ત છે. અને એ વિચાર આવે ને વળી પાછો બીજા કામે લાગી જાય છે એને પ્રમાદ કીધો છે. અપ્રમત્ત રહેવું અને પ્રમત્ત, પ્રમત્ત એટલે પ્રમાદ, પ્રમાદ એટલે સુઈ જાય બેસી જાય એમ નહીં, નિષ્ક્રિય થઈ જાય એમ નહીં, બીજા કામે લાગી જાય, બીજો રસ લેવા લાગી જાય એટલે લાગ્યા લાગી રહેવું એમ કહે છે. એ ધારું એની પાછળ લાગી રહેવું તો માર્ગની પ્રાપ્તિ થઈ, અંધત્વ ટળે છે. એ નિશંક માનજો, ગેરંટી પાસે જતા જાય છે કે તો પછી માર્ગની પ્રાપ્તિ થાય જ છે એ વાત નિશંક માનજો, તૈયારી તમારી જોઈએ એમ કહે છે. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે, અવળે માર્ગે ચાલ્યો છે એટલે સંસારના ધાવધામાં કર્યા છે એમ નહીં. જોકે તેણે જપ તપ શાસ્ત્ર અધ્યયન વગેરે ધર્મના ક્ષેત્રમાં પણ બધા સાધનની પ્રવૃત્તિ અનંત વાર કર્યું છે, તથાપિ જે કાંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી. જે કે અમે પ્રથમ જ જણાવ્યું શું જ્ઞાની પુરુષના ચરણારવિંદ ઓળખાણ પૂર્વક સેવવા એ એને કર્યું નથી, બાકી બધું કર્યું છે. ભૂલ્યો છે સત્પુરુષમાં, બધી પરિભ્રમણના અને ધર્મના ક્ષેત્રમાં ભૂલ કરી હોય તો આ એક જગ્યાએ જીવે ભૂલ કરી છે. સુયોગડાંગ સૂત્રમાં સુયોગડાંગ સૂત્રના પ્રથમ શ્રુત સ્કંદના દ્વિતીય અધ્યયનની 31 અને 32 ગાથામાં ફૂટનોટમાં રેફરન્સ આપ્યો છે. ઋષભદેવજી ભગવાને જ્યાં 98 પુત્રને ઉપદેશા છે, મોક્ષ માર્ગે ચઢાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. એટલે ચોથારાની શરૂઆતમાં પણ ભગવાનના, ઋષભદેવ ભગવાનના ઉપદેશનો મુખ્ય વાત તો આ જ હતી એમ કે છે. આ જ મુખ્ય વાત હતી એમને, જે 98 પુત્રો મોક્ષે ગયા એને આ જ ઉપદેશ કર્યો હતો એમ કે હે આયુષ્યમનો, આ જીવે સર્વે કર્યું છે, એક આ વિના તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી. સાંભળ્યા નથી એટલે અદ્ધર થઈ ગયું છે એમ કે છે. સાંભળવા છતાં ઉપરથી ગયું છે, એ ખરેખર સાંભળ્યા નથી કે સાંભળીને ફોલો કર્યું નથી, અમલીકરણ કરવું જોઈએ તે કર્યું નથી, અથવા રૂડા પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી, સાંભળ્યા નથી એટલે કે રૂડા પ્રકારે કરીને તેનું અમલીકરણ કર્યું નથી, અંગીકાર કર્યા નથી. અને તેને એમણે મુનિઓનું સામાયિક કહ્યું છે. મુનિઓ જે આત્મપ્રાપ્તિ કરે છે, આત્મ સાક્ષાત્કાર કરે છે, એ આ જ વાત છે, બીજી વાત નથી. પહેલાં અહીંયા આ પહેલું પગથિયું છે, પછી આત્મ સાક્ષાત્કાર છે. અને સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેમણે અમને આમ કહ્યું કે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. આ બે વાત શું કરવા લીધી એમણે, કે જ્યારથી આ ભરત ક્ષેત્રમાં ધર્મ શરૂ થયો તે ઋષભદેવ ભગવાનથી શરૂ થયો, એટલે શરૂઆતથી માંડીને એ ધર્મના છેલ્લા કેવડી થયા જંબુ સ્વામી. એ જંબુ સ્વામીને સુધર્મા સ્વામીએ પણ આ જ વાત છેલ્લે કરી હતી, એટલે પહેલા કેવડી અને છેલ્લા કેવડી વચ્ચેનું વગર કે વચ્ચેને કહેવાની હવે જરૂર રહેતી નથી, કહેવાની શૈલી કેવી છે. એ બધા કેવળ જ્ઞાનીઓએ, એટલે સુધર્મા સ્વામી એમ કહ્યું કે ભગવાન મહાવીર સ્વામીએ છેલ્લા તીર્થંકરે પણ અમને આ જ વાત કરી હતી કે ગુરુ આજ્ઞાએ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષને પ્રાપ્ત થયા છે. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ્ય છે, એ જ વાત કહેવાનો આશય છે અને એના સૂત્રો લીધા છે. આણા એ ધમ્મો અને આણા એ તવો, આજ્ઞા એ જ ધર્મ છે અને આજ્ઞા એ જ તપ છે. આજ્ઞામાં એકતાન થયો 147 માં પત્ર પુત્ર લેખો છે. એક જ નીતિનો પત્ર છે, પણ આ આખા પત્રનો સાર જેને લખી દીધો હોય 194માં એવી રીતે વાત એ શૈલીમાં કરી છે કે આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે, ઘણી જ અસુલભ છે કે દુર્લભ છે, ઘણી દુર્લભ છે. અને એકતાન થવું પણ બહુ જ અસુલભ છે, એટલે ઘણું દુર્લભ છે. હવે એમ કેમ કહ્યું દુર્લભ છે? કે એકતાન થવા જતા એને બધું મૂકી દેવું પડે એમ છે. આજ્ઞામાં એકતાન થવા જાય ત્યાં એને બધા પ્રતિબંધ છોડવા પડે, સમાજ શું કહેશે એ મૂકી દેવું પડે, સમાજની શરમ છોડવી પડે. પછી આવે કુટુંબીઓનો વારો, એ કુટુંબ વાળા કે અત્યાર સુધી તમે આવી રીતે હળીમળી ને રહ્યા ને હવે હા ઉદાસીન થઈ જાવ મારાથી કેમ પાલવે, એટલે બીજો વાંધો કુટુંબ વાળા હારે પડે, અઘરું છે એમ કે છે. ત્રીજો વાંધો શરીર હારે પડે, શરીર સીધું ચાલે નહીં, ફાવે ન ફાવે શું, ભાવે ન ભાવે અને ફાવે ન ફાવે, આ બધું ઊભું થાય છે. ત્યારે આજ્ઞા એવી છે કે તારે તારા આત્માનો સાક્ષાત્કાર કરવો છે, પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે, એમાં બહારની વૃત્તિઓ બધી તારે બંધ કરવાનો વારો આવવાનો છે. બહારની વૃત્તિઓ બંધ થશે ત્યારે અંતર્મુખ થઈશ ને. તો બહારની વૃત્તિઓ ક્યાં સુધી જીવને છે કે જ્યાં સુધી બાહ્ય પદાર્થો ઉપર વજન છે, એનું મૂલ્યાંકન છે, એની કિંમત છે ત્યાં સુધી. અને એની કિંમત ક્યાં સુધી છે કે જ્યાં સુધી સ્વરૂપને ઓળખાણ ન થાય ત્યાં સુધી. સ્વરૂપમાં એવા દિવ્ય ગુણો સુખ આનંદ શાંતિ ભર્યા છે કે પછી ક્યાંય કોઈ જગતના પરમાણુની કિંમત આવે એવો નથી. એ બધી કિંમત ખોઈને એને આત્માની કિંમત આવે છે, સ્વરૂપની કિંમત આવે છે, સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે. અને સ્વરૂપની ઓળખાણ ક્યારે થાય કે સત્પુરુષની ઓળખાણ થાય ત્યારે. આ બધી લિંક છે શું, આ બધી લિંક છે. એ અમને 751 પત્રમાં બહુ શોર્ટ સર્કિટ બતાવી છે એમણે. આપણે ઉપરથી નીચે ગયા, આત્મ સાક્ષાત્કારના કારણમાં ગયા, કારણના કારણમાં ગયા. અને સત્પુરુષને ક્યારે ઓળખે તો એની આજ્ઞામાં લીન થાય ત્યારે. એટલે આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, અને આજ્ઞાનું આરાધન એ જ તપ. તપ પણ એ જ છે. કેમ કે બધેથી છૂટું એ આકરું છે, જેમ તપ આકરું છે એમ બધેથી છૂટું એ આકરું છે. બધાની માયા મૂકી દેવી પડે એમ કે છે, અને એ જરા આકરું પડે છે. આપણા કુટુંબ, આપણા વાલા, દીકરા દીકરી, બીજું ત્રીજું જે કાંઈ જેને જેની સાથે એટેચમેન્ટ હોય એને માયા મૂકી દેવી, એ આત્માને, જેનો આત્મા છે ને, મૃત્યુતુલ્ય દુઃખ એક વાર થાય, આત્માને મારવા જેવું થાય, આ તો મારો આત્મા છે એમ કે શું. એકનો છોકરો હોય તો એને આત્મા જેવો જ હોય ને શું, એની માયા કેમ મુકાય. વાત તો થોડી સહેલી નથી, અસુલભ છે ને દુર્લભ છે. એનું કારણ આ છે, જીવને મમત્વને પોતાપણું છોડવું એ ઘણું આકરું પડે છે. આકરું પડે છે એટલે પુરુષાર્થ કરતા હોય ને ખબર પડે છે કે કેવો પરસેવો ઉતરે છે. એ લાઈને ચડીને પુરુષાર્થ કરે અને એ ખ્યાલ આવે છે કે એમાં પરસેવો ઉતરે છે. પ્રકૃતિ છોડવી પડે છે, કોઈની ગુસ્સાની પ્રકૃતિ હોય, કોઈની માયાચારની પ્રકૃતિ હોય, કોઈની લોભની પ્રકૃતિ હોય, હં, કોઈને ક્રોધ માન, કોઈની માનની પ્રકૃતિ હોય, બધી પ્રકૃતિ છોડવી. આજ્ઞા એ વર્તવું એટલે હું બીજું છોડવું પડે. પ્રકૃતિ છોડવી એટલે પ્રાણ છોડવાની દુઃખ થાય એને, હં, બધું છોડે પ્રકૃતિ ન, મરી જાય તો પ્રકૃતિ ન છોડે માણસ. એમ કે મરી જઈશ તો બહેતર છે, પણ આ વાત આમ હું આમ નહીં ચલાવું, મરી જવું તો ન ચલાવું એમ જ કે શું. પ્રકૃતિ એવી વળગેલી છે, વણાઈ ગઈ છે, જીવના જીવન સાથે વણાઈ ગયેલી છે, તાણાવાણાની જેમ. એ આજ્ઞા એ વર્તવા જાય ત્યારે બધું મૂકવાનો વારો આવે. ગુરુ એને એમ કે બોલ, છે તારી તૈયારી પ્રકૃતિ છોડવાની, તો આવજે, નહીં તો કાલથી ન આવતો. કેમ કે એને કઈ ફી લેવી નથી, લવાજમ લેવાનું નથી, ભણાવવાની ફી લેતા નથી. પ્રકૃતિ છોડવી છે તો આવજો, પ્રકૃતિ ન છોડ નિર્ણય કરી દો, વિચારીને બે દી મોડો આવે એનો વાંધો નથી, પણ તૈયાર થઈને આવજે. તારે પ્રકૃતિ મૂકવાની છે કે નથી મૂકવાની. સંસારમાં એમ કે છે કે લોકો પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય છે, હતો ને, અમારી નિશાળમાં તો પ્રકૃતિને મૂકી શકાય એવું સાધન, એવું હથિયાર જ્ઞાન છે. જ્ઞાનથી પ્રકૃતિ છૂટી જાય. ગમે એવી પ્રકૃતિ હોય ને, ફરી જાય આખો માણસ, ફરી જાય, બદલાઈ જાય આખો માણસ. એ આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. આ આચારાંગ સૂત્રની ગાથામાં આ વાત છે. આણાએ ધમ્યો અને આણાએ કહ્યો. 12 અંગમાં સૌથી પહેલું અંગ છે આચારાંગ છે, અને એનું પહેલું સૂત્ર એ આ ગ્રંથના ટાઇટલ ઉપર લખેલું છે. એગમ જાણીશો શબ્દમ જાણે, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો, અને જેણે આત્મા નથી જાણ્યો એને જેટલું જાણ્યું એ બધું નિષ્ફળ છે, ખોક છે, એમ છે. સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે. તીર્થંકર જેવા મહાપુરુષોનો બધી જગ્યાએ કહેવાનો લક્ષ આ છે. એ લક્ષ જીવને સમજાયો નથી, આ લક્ષ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વછંદ છે. એના કારણમાં શું છે? જીવને અનાદિનો આ સ્વછંદ છે, પોતાની મળે કરવાનો. થોડી બુદ્ધિનો વધારે પડતો ઉપયોગ, એનું નામ સ્વછંદ છે. બુદ્ધિનો ઉપયોગ કરવાનો વાંધો નથી, પણ વિવેકપૂર્વક આ થોડો વધારે પડતો ઉપયોગ કરે છે જીવ, એટલે જીવ સ્વછંદે ચડે છે. એટલે સામાન્ય ઉપયોગમાં શું છે? સામાન્ય બુદ્ધિથી સામાન્ય ઉપયોગ લઈએ. બુદ્ધિને કહ્યું છે કે હું અજાણ્યો છું, મેં માર્ગ જોયો નથી. તો જે માર્ગ મેં જોયો નથી, જે વિષયનો હું સાવ અજાણ્યો છું, એમાં જાણીતાને સાથે રાખ્યા વગર હું કેવી રીતે આગળ હાલીશ? કઈ દિશામાં આગળ હાલીશ? શું અને હાલવા જઈશ તો દૂર જઈશ કે નજીક જઈશ એ મને ક્યાં ખબર પડવાની હતી? કઈ બાજુ જવું છે એ જ ખબર નથી. તો ઊંટાનો દૂર જઈશ તો મને શું ખબર પડશે? એટલી જો કોમન સેન્સ લગાવે સામાન્ય બુદ્ધિ, તો એને એમ થાય કે કાંઈક સાથે રાખીએ, કોઈને સાથે રાખીએ, અથવા જે જાણતા હોય એને માથે રાખીએ. સાથે રાખીએ એટલે માથે રાખીએ. મિત્ર પછી બરાબરી કરે બુદ્ધિ વાળા. તમને અક્કલ છે ને કે અમને અક્કલ નથી એમ કે અમે બધું વિચારી શકીએ છીએ, શું પણ સાથે રાખીએ એનો અર્થ કે માથે રાખીએ. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વછંદ છે, અને જેણે સ્વછંદને મંદ કર્યો છે એવા પુરુષને પ્રતિબદ્ધતા, લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબનું બંધન, દેહાભિમાનરૂપ બંધન અને સંકલ્પ વિકલ્પરૂપ બંધન, ચાર પ્રકારના બંધન છે. સંકલ્પ વિકલ્પરૂપ બંધન છે એ ખોટા અભિપ્રાયથી જે વિચારો ચાલે છે, વિકલ્પો ચાલે છે, ખોટા નિશ્ચયો થયા હોય છે, એનું જે બંધન છે એને સંકલ્પ વિકલ્પ બંધન કહેવામાં આવે છે. એટલે જીવને અનેક પ્રકારના વિપરીત અભિપ્રાયો ઉભા છે, અને એ બધા અભિપ્રાયનો સરવાળામાં સંસારને ઉપાસવાનો એનો અભિપ્રાય છે. એટલે આપણે 491 પત્ર વાંચ્યો, એમાં એ વાત ઉપર ઉદેલી છે કે જેણે આત્માને ઉપાસવો છે તેણે સત્સંગને ઉપાસવો, અને જેણે સત્સંગને ઉપાસવો હોય તેણે સંસારને ઉપાસવાનો અભિપ્રાય, આત્મભાવ અભિપ્રાય એની જગ્યાએ એમણે લખ્યો છે આત્મભાવ, સર્વથા ત્યાગવો, એટલે કે સર્વથા સંસાર હે છે એ અભિપ્રાયમાં આવવું પડશે સૌથી પહેલા, ત્યારે જ મોક્ષનું લક્ષ્ય અથવા દ્રઢ મોક્ષતા પ્રગટ થશે. અને પછી સત્સંગ ઉપાસશે એ આત્માને ઉપાસે છે, જે સત્સંગને એ પછી ઉપાસે છે તે આત્માને ઉપાસે છે એમ છે. આમ શું છે, પ્રમાણિકતાથી જીવ પોતાની જાતને તપાસે તો એને ખ્યાલ આવશે કે ના ના, હાવ સંસાર મારે મૂકી દેવો છે એવું નથી, એ ખ્યાલ આવી જશે. આમાં ઈમાનદારીથી એને તપાસવું પડે એવું છે કે તારે સંસાર જોઈએ છે, ઊંડે ઊંડે પણ કાંઈ તને જોઈએ છે સંસારમાંથી, કે આ સંસાર બિલકુલ જોતો નથી ને હવે મોક્ષે જવું છે, છૂટી જવું છે, નક્કી કર. જ્યાં સુધી જોઈએ છે સંસાર કે સંસારમાંથી કાંઈ, ત્યાં સુધી એને મોક્ષ જોઈતો નથી, ત્યાં સુધી એ સત્સંગને ઉપાસશે એટલે સત્સંગમાં આવશે, સાંભળશે, વાંચશે, વિચારશે, તો પણ નિષ્ફળ જશે, નિષ્ફળ જશે બધું. પાયાની વાત આ છે કે તારી મુક્ત થવાની ભાવના તો શુદ્ધ છે ને, શુદ્ધ અંતકરણથી મુક્ત થવા માટે આવ્યો છો, તો હજી કંઈક રહી ગયું છે. ઊંડે ઊંડે ખૂણે ખાતરે પણ તપાસે લઈ ત્યાં બીજું પડ્યું છે, ત્યાં સુધી વારો નહીં આવે, એ વાત ચોક્કસ છે. કેમ કે અહીંયા તો પરમાત્માની પધરામણી કરવાની છે. એક પ્રાઇમ મિનિસ્ટરને કે રાષ્ટ્રપતિને બોલાવવા હોય તો એને લાયક તૈયારી કરવી પડે, અને તો એ આવે ગમે તેમ. આવી જજો મારા ઘરે, હું રાહ જોઈશ તમારે, એમ એમ આવતા નથી. એને લાયક તૈયારી કરવી પડે બધી. તો આ તો પરમાત્મા છે, એની તૈયારી માટે જેટલું વજન એને પ્રાપ્ત કરવા માટે હોવું જોઈએ એટલું વજન આવવું જોઈએ, અને તો પૂરા પૈસા દઈને માલ લીધો કહેવાય. નહીતર ઓછા પૈસા દઈને વધારે માલ લેવો છે એવી અપ્રમાણિક વૃત્તિ પડી છે, એ આમાં કામ આવે એવું નથી. શું કહે છે કે જેણે સ્વસંદ કર્યો છે, સ્વસંદ મંદ કર્યો છે, શું કહેવું છે, સર્વથી અવરોધક કારણ મોક્ષ માર્ગ પ્રાપ્ત થવામાં બાધક કારણ, અવરોધ કરનારું કારણ સ્વસંદ છે, અને જેણે સ્વસંદ કર્યો છે એવા પુરુષને એટલે એવા આત્માને પ્રતિબદ્ધતા એ બંધન ટાળવાનો સર્વોત્તમ ઉપાય જે કાંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. પ્રતિબદ્ધતાનો ચાર, એમને કૌંસમાં ચાર ભેદ લીધા, લોક સંબંધી પ્રતિબદ્ધતા એટલે લોકનું બંધન, અને એ પેલું આડું આવવાનું, નાકનું ટેરવું આડું આવશે, અમારું આ સમાજમાં ને આ ગામમાં ને આ દેશમાં અમારું સ્થાન કાંઈક છે, આ સમાજમાં આ નાતમાં જાતમાં એ સ્થાન પહેલું આડું આવવાનું, લોકો શું કહેશે, આપણે આ મારું પકડશું ને બધાની સાથેનો સંબંધ ઓછો કરી નાખશું, લપન છપન તો ઓછી થઈ જ જાય એવું છે, શું એટલે પહેલો સમાજનો વાંધો આવશે. લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ સંબંધી બંધન, કુટુંબ સાથેની માયા ઓછી થાય એટલે કુટુંબીઓ રાડું નાખશે, કેમ કે આ બધી દુઃખતી નસ છે, આ બધી દુઃખતી નસ છે, એટલે એ પરિસ્થિતિ આવવાની. કોઈને ન આવે તો બહુ સારી વાત છે, કેમ કે કોઈ કુટુંબ એવા સારા હોય છે, હા વિરલભાઈ જેવા. ત્યાં કોઈ આડું નહીં આવવાનું, કોઈ આડું આવવાનું નથી, જે સન્માર્ગે જાય તો જવા દો, એને બધો એને કોઓપરેશન આપો, ફૂલ કોઓપરેશન આપો. એવી સગવડ બહુ ઓછા પુણશાળીને હોય છે, તો પુણશાળી બહુ ઓછા હોય છે, બાકી આ કાળમાં તો ગડબડ થયા વિના રે જ નહીં. કોઈ ને કોઈ તો આડા આવે જ, ગરબડ થાય તે ફ્રિક્શન જ થાય, સીધું શું એવો કાળ છે. એને સારું સમજે છે. લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબી સંબંધી યાદા ન આવતા, પણ આપણા પરિણામ ત્યાં જતા હોય ને એનું શું વિરોધાને થોડી તકલીફ છે. પાછો એ કે એ લોકો તો બધા મને રજા આપે છે કે તારે જે કરવું હોય, તો મને અંદર બધા વાલા લાગે છે. અને આવી બધી સગવડ કરી દેતા હોય એના પ્રત્યે તો વધારે વાલ લાગે ને. પાછા એક તો વાલા હોય એમાં એમ કે તને બુદ્ધિ અનુકૂળતા આપીએ બોલ, ઓર વાલા લાગે તો પોતાના પરિણામ પાછા ત્યાં ખેંચાય. શું ભૂતકાળમાં કોઈ જવાબદારી માથે લીધી હશે એવું લાગે છે. કેમ જવાબદારી લીધી હોય એમ થઈ વાત, આપણે કઈ જવાબદારી તો ખરી ને. એ લોકો આપણા માટે આટલું કરતા હોઈએ, કરતા હોય પછી આપણી કઈ જવાબદારી તો ખરી કે નહીં. શું તારી જવાબદારી તારે અદા કરવી હોય ને તો શ્રેષ્ઠ જવાબદારી અદા કરને, કે આ માર્ગ પામ્યા પછી તું બધાને એ માર્ગે લઈ આવ. આથી મોટો ઉત્તર કયો છે? અને એવું મોટું કામ તો કોઈ કરી શકે એવું નથી આ જગતમાં. એક વાર તું આગળ નીકળી જા, એ ખેંચી લાવ બધાને એ બાજુ. સ્વજન કુટુંબ બંધન, દેહાભિમાન રૂપ બંધન, દેહાધ્યાસ, શરીરને અનુકૂળતાઓ, સ્વાસ્થ્ય, અસાતા અસાતા આ બધું ગૌણ થઈ જાય છે. જ્યારે આત્મા આત્મા ભણી વળે છે ત્યારે એ બધું ગૌણ થઈ જાય છે. પ્લસ પછી સાતા અસાતા તો પૂર્વક બાંધેલા કર્મ પ્રમાણે ઉત્પન્ન થાય છે, પણ પોતાનું લક્ષ તો છૂટી જાય છે. અને લક્ષ છૂટી જાય એટલે આકુલતા પણ છૂટી જાય છે, પણ એકવાર પહેલાં આકરું પડે છે. કારણ કે અનેક જાતની ટેવ કુટેવ ખાવા પીવામાં, ખાવા નહીં ખાવામાં, રહેવામાં, કરવામાં, હોવામાં પણ એક ઓછીકું હરખું હોય તો ઊંઘ આવે ને નીતર ન ફાવે. ઘણાને જગ્યા ફરે તો ન ફાવે. હું તો મારા ઘરમાં મારા બેડરૂમમાં જ ઊંઘ આવે, બીજે બહાર ગામ જાઉં એટલે આખી રાત ઊંઘ ન આવે. આપણને કોઈને ત્યાં ફાવે નહીં. આવા કંઈક પ્રકારના મિસકોન્સેપ્ટ બધા અભિપ્રાયો અનેક જાતના બાંધી રાખ્યા હોય, એ બધાને સામે લડવાનો વારો આવે છે. અંદરમાં ફ્રિક્શન પહેલાં ઊભું થાય છે આ બધું. અને સંકલ્પ વિકલ્પ રૂપ બંધન, માન્યતાઓ જે માની રાખ્યું છે, અનેક પ્રકારે જીવે ઉલટું સુલટું માની રાખ્યું છે, એ બધી માન્યતા તોડવામાં પુરુષાર્થ. માન્યતા તોડવામાં તો બળ જોશે, અને એ બધું બંધન તોડવામાં લોક એ બધા પ્રતિબદ્ધતા, એ બંધન ટાળવાનો સર્વોત્તમ ઉપાય જે કાંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. કૃપાલુદેવે બહુ સરસ આમાં સંકેત કર્યો છે. શું? કે જો કોઈ એક સત્પુરુષને શોધતા એની ઓળખાણ થઈ જાય તો તને એટલું એના પ્રત્યેનું પરિણમન ઝૂકી જશે, વળી જશે, કે આ તારે પ્રતિબંધ તારા છૂટી જશે. એક એક હથિયાર હાથમાં આવ્યું અને બધાને સાફ મિત્ર, એક એક ને તોડવા પરસેવો ઉતરે એવી વાત છે. પણ એ બધા બંધન ટાળવાનો સર્વોત્તમ ઉપાય જે કાંઈ છે તે આ ઉપરથી, એટલે મેં કહ્યું તેના ઉપરથી તમે વિચારો, અને એ વિચારતા અમને જે કાંઈ યોગ્ય લાગે તે ઉજવો. એ બાજુનો જોગ જ્યારે થાય છે ત્યારે જીવ બધા બંધન તોડી નાખે છે. એને એમ થાય છે કે હું ડૂબતો છું અને બચાવનાર પરમેશ્વર મળ્યો છે, હવે મારે કોઈની સામે જોવું નથી. એ બધા બંધનને તોડી આગળ નીકળી જાય છે. કોઈને સામે જોવા રૂપાતો જેને જેમ થવું હોય એમ થાવ, મારે હવે આ કામ કરે છે, એવી રીતે ઉપડી જાય છે. અને એ માર્ગે જો કાંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. એ માર્ગે જો કાંઈ પાત્રતા લાવશો તમે તો ગમે ત્યાંથી ઉપશમ, એટલે દર્શન ગુણનો ઉપશમ તમને થશે. દર્શન ગુણનો ઉપશમ થાય એટલે પહેલો ઉપશમ સમજી દર્શનની પ્રાપ્તિ થાય. યોગ્યતા એટલે પાત્રતા. પાત્રતા એક તરત જ પ્રાપ્ત થાય એવી દશા છે, ઇન્સ્ટન્ટ. બીજી બધી દશામાં વાર લાગે. પાયાની દશા જે પાત્રતા છે એ ઉત્પન્ન થવામાં વાર નથી લાગતી. ક્યારે 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 કે જીવ એકવાર તૈયાર થઈ જાય ત્યારે. એકવાર તૈયારી કરી લે, એક બસ મારે આજ કરવું છે, બીજું કરવું નથી, એટલે એ વખતે જ એને પાત્રતા પ્રગટી ગઈ. બીજી સેકન્ડ એની એ સેકન્ડે એને પાત્રતા પ્રગટી ગઈ. અને એ નિર્ણયની અંદર ક્યારેક ભૂલ એવી પડે છે તો કોઈ એમ કહે છે કે એવો નિર્ણય તો કર્યો છે પણ કાંઈ જેવું કાંઈ જોયું એવું કાંઈ આગળ વધાતો નથી. ત્યારે પૂછવું પડે છે, એને પાકો નથી લાગતો, કાંઈક કાચો લાગે છે. કેમ કે જે પાકો નિર્ણય છે, યથાર્થ નિર્ણય છે, ખરો નિર્ણય છે, એમાં એ પ્રકાર છે કે અનકન્ડિશનલ કોઈ પણ ભોગે મારે કરવું છે. બહુ કાઠિયાવાડી ભાષામાં એને કહીએ તો, આપણે બહુ કાઠિયાવાડ ને, કે 100 એ 100% ગરજ. કેટલી ગરજ? 100 ટોટલ સરેન્ડરશીપ આવી જાય, પૂરી ગરજ. જ્યારે પૂરેપૂરી ગરજ થાય અને કોઈ પણ શરત નહીં પોતાને, અનકન્ડિશનલ, શું એટલે એ વખતની જે પાત્રતા છે એ ખાસ પ્રકારની, વિશિષ્ટ પ્રકારની, સર્વોત્તમ પાત્રતા છે. અને એ પાત્રતાવાળાને આ માર્ગ મળ્યા વિના રહેતો નથી. કેમ કે એને પછી અવરોધ શું એ બતાવો. જેને કોઈ પણ ભોગ દેવાની તૈયારી છે એને આડું શું આવે એ બતાવો. એને શું આડું આવે? બસ એને કે આડું, જ્યાં આડું આવવાનો સવાલ નથી ત્યાં રસ્તો તો સુગમ ને સરળ છે ને ખુલ્લો છે કોઈના પણ માટે. રસ્તામાં તો કોઈ બીજું કાંઈ વાંધો આવે એવું નથી, એવો સરસ સુંદર માર્ગ છે ભગવાનનો. જે કાંઈ વાંધો છે એ પોતાના ભાવનો છે, પોતાનો ભાવ પોતાને આડો આવે છે. ઉપશમ ગમે ત્યાંથી મળશે તો જેવો પાત્રતા આવશે એટલે ઉપશમ મળવાનું ને મળવાનો. કેવી રીતે મળશે એનો વિચાર કરવાની તમારે જરૂર નથી. તમને દર્શન મળવાનો, ઉપશમ થવાનો ને થવાનો છે એમ કે છે. આપણે નથી પૂછતા કે ભાઈ ગમે તેમ કરીને આ કામ કરવું છે, આપણે ગમે તેમ કરીને આ કામ કરવું છે. એ ગમે તેમ શબ્દ જે આપણે વાપરીએ છીએ ને, એમ એવી રીતે ગમે તેમ
ઉપશમ ગમે ત્યાં મળશે એટલે દર્શનમાં
ઉપશમ થઈ જશે. અને બધા જ સંસારીઓને અથવા બધા જ જ્ઞાનીઓને સંસારમાંથી આગળ વધતા બધા જ જ્ઞાનીઓને પહેલું સમ્યક દર્શન ઉપશમ સમ્યક દર્શન થાય છે. કોઈને ક્ષોપશમ અને ક્ષાયક સમ્યક દર્શન ન થાય. બસ પહેલું જે ઉપશમ સમ્યક દર્શન થયું એટલે એની ભાવની અનંતતા તૂટી, લાઈન કટ ઓફ થઈ ગઈ. અનંત ભાવની દોરી છે એ કપાઈ ગઈ, કાતર મુકાઈ ગઈ ત્યાં ખરાશ. એ જીવને અનંત ભાવ નથી, હવે એનો સંસાર સીમિત થઈ ગયો, મર્યાદામાં આવી ગયો. એ હવે જન્મ મરણ લાંબા નહીં કરે, છૂટી જશે. એવું ઉપશમ સમ્યક દર્શનને ક્ષણ તો અડધીઓ હોતી નથી, નિર્વિકલ્પ સમ્યક દર્શન છે અને એની અડધી ક્ષણે હોતી નથી. એ તો અલ્પકાળનો એ સ્વાનુભવ છે જેમાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે જ્ઞાનમાં. એ વીજળીના ઝબકારાની જેમ આવીને જાય, પણ તાકાત એટલી છે એક ક્ષણાર્ધ ની તાકાત એટલી છે કે અનંત ભવના ભૂકા બોલાવી નાખે, જેમ વીજળી નો કરંટ પાસ થાય પ્રાણ છૂટી જાય. વીજળી નો કરંટ પાસ થતા કેટલી વાર લાગે? એક ઝાટકો લાગે એટલે. 440 કે 1000-2000 વોલ્ટ નો કરંટ જતો હોય, એક આંગળી એડી ગયો ઉડ્યો, કેમ કે પાવર છે એમ. આનો પાવર એટલો બધો છે, આત્માની શક્તિ તો કઈ બેસુમાર છે એને તો કહીશ, પણ એના અનુભવમાં આટલી શક્તિ છે. આત્માની શક્તિની તો વાત જ થાય એવું નથી, એ તો એ કઈ કહેવાનો વિષય નથી. એટલી શક્તિ અંદર ભરી છે, પણ એ સામર્થ્યનો ક્ષણાર્ધ અનુભવ કરનારને અનંત ભવનો ભૂકો બોલાઈ જાય છે, ખલાસ કરી નાખે છે. એવું સામર્થ્ય સ્વાનુભવનું છે. જો એ માર્ગે યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. થઈ શું કહે છો? એમને વગર ખોજે મળી ગયા છે. સમસ્ત હજીજી આવ્યો છે, પણ એ જાતના પુણ્યનો ઉદય હતો એટલે તીર્થંકર પણ મળ્યા અને જ્ઞાનીઓ પણ મળ્યા. મહેનત કરીને પરસેવો ઉપાડીને કમાણો હોય ને એ જોઈ જોઈને વાપરે, કેમ કે એને મેળવતા પરસેવો પડ્યા છે. વગર મેન તો આવ્યું હોય તો ગમે ત્યાં વાપરી નાખે. વેરફે એમ પુણ્યના યોગે તીર્થંકરનો યોગ થયો, સત્પુરુષનો યોગ થયો, એને કિંમત ના આવી. અને ગોતવા નીકળ્યો અને પછી મળ્યો અને એમાં એને ક્યાંક જજુમવું પડ્યું હોય અને પછી સત્પુરુષની પ્રાપ્તિ થઈ હોય, પછી એનો છેડો મૂકે નહીં અને એનો કેડો મૂકે નહીં. છેડો પણ મૂકે નહીં અને કેડો પણ મૂકે નહીં, એમ છે. એટલે એમ કહ્યું. એટલે કે દર્શનનો ઉપશમ થાય અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા સત્પુરુષને ખોજ કરજો, એને ગોતજો અને શોધજો કે આવા પુરુષ ક્યાં છે આ જગતમાં. ગમે ત્યાં હોય તો પણ મારે એની જરૂર છે, એ પ્રકારે એની ખોજ, એની જરૂરિયાત. જરૂરિયાત હોય અને મળે તો એની કિંમત બીજી છે. પાણી વિના પ્રાણ છૂટતા હોય એ પાણીની કિંમત કેટલી? હે, નહીતર નળ ખુલ્લો દાવા દે તો ધડાવા, કેમ કે એની કાંઈ કિંમત નથી. પાણી આવી જાય પાણી ગમે એટલું, પણ પાણી મળતું ન હોય ત્યાં એક લોટા પાણીની કિંમત કેટલી? તો એના પ્રાણ જેટલી. પ્રાણના કાંઈ પૈસાથી પ્રાણ આવતા નથી. લાઈફ કેન નોટ બી રિપ્લેસ બાય મની. ભલે ઇન્સ્યોરન્સ વાળા વીમો લેતા હોય પણ લાઈફ રિપ્લેસ થતી નથી. પૈસા આપે ભાઈ, તમારો જેટલો વીમો હોય એ વીમા ઉપરાંત તમારું બોનસ બબલ જે તમે કહો, પણ એનાથી કાંઈ લાઈફ મળે એવું નથી. એમ આમાં એ રીતે એની કિંમત આવવી જોઈએ કે અનંતકાળની અનંત જિંદગીઓનું એક મૂલ્યાંકન એને થાય ત્યારે એને તુલના થાય. એ રીતે જ્યારે તોડે સત્પુરુષને પછી એ કોઈ રીતે એને છોડે છે, છોડી શકે. એવા પુરુષનું ખોજ રાખજો. બાકી બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે. સત્પુરુષની ખોજ કરવા પહેલા કોઈ સાધન કરવું એ સ્વચ્છંદ કરવા સિવાય બીજું કાંઈ નથી, એમ કે છે. 76મા પત્રમાં એ વાત કરી છે ને, એક સત્પુરુષની શોધ, સર્વભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. ખાલી સમુદ્રની વાત નથી કરી, મોક્ષની વાત કરી છે કે મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. ગેરેન્ટર થયા છે. ઉપરદેશ હતો ગેરેન્ટર થઈ ગયા છે ત્યાં. બાકી બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ વિચારતા લાગશે નહીં. તમે વિચારશો તો આ સિવાય તમને બીજો ઉપાય દેખાશે નહીં, અને કદાચ બીજો વિકલ્પ આવે ને લાગે તો જણાવજો, જણાવશો કે જેથી કાંઈ યોગ્ય હોય તે જણાવાય. તમને બીજો તર્ક વિકલ્પ ઉઠે, બુદ્ધિવાળાને તર્ક વિકલ્પ ઉઠે ખરા, એના બદલે આમ કર્યું હોય તો, એના બદલે આમ કર્યું હોય તો, કેમ કે એને જે ખરેખર કરવાની દાનત નથી, જણાવજો તો તમે એની સામે પણ અમે તમને વાત કરશો. એ રીતે આ પત્રની અંદર બહુ સારભૂત વાત અમે પોતાના અનુભવથી કરેલી છે. અમને પણ આ જ પરિસ્થિતિ થયેલી, કોઈને પણ થાય તો આ જ પરિસ્થિતિ થાય છે, બીજી કોઈ પરિસ્થિતિ જગતમાં નથી. અને દેશના લબ્ધિનો તો શાસ્ત્રમાં નિયમ છે, એ પણ એ જ બતાવે છે કે જ્ઞાની પુરુષ વિના કોઈને માર્ગ મળ્યો નથી અને મળવાનો પણ નથી. બે અક્ષર માટે હશે, શબ્દ નહીં પણ બે અક્ષર માં માર ને ગર, ગો બે જ અક્ષર છે, માં ને ગો, માર્ગમાં તો અક્ષર તો બે છે ને.
બે અક્ષર માં માર્ગ રહ્યો છે અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયું નથી તે વિચારશો.
બસ એ જ વિચારવાનું છે, કેમ પ્રાર્થના માં બે અક્ષર આમાં લાંકાય લાંબી ચોડી તો વાત નથી, એમ કે બે અક્ષરમાં માર્ગ, માર્ગ મ ને ગ બે જ અક્ષર છે, મળ્યો કેમ નહીં? તો આ આખો ચોરણમાં પત્ર લખ્યો છે. સત્પુરુષની ઓળખાણ થઈ નથી, તેમના પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ આવી નથી. બસ આખું રહી ગયું છે. અનંતા ગુણોનું પરિણમન થાય છે. આ બે મુખ્ય ગુણ છે, એટલે આ બે ગુણ થી વાત કરી છે. સમ્યક દર્શન શ્રદ્ધાની વાત છે, અને આત્મજ્ઞાન તો જ્ઞાન થી વાત છે. શ્રદ્ધા જ્ઞાન પછી ચાલુ રહીએ, એનો પાવર ઘણો છે ને, એટલે ચાલુ રહીએ. પછી સમ્યક દર્શન અને આત્મજ્ઞાન ચાલુ રહીએ છે. બરાબર. તમારું એડ્રેસ તો નોટબુકમાં આવ્યું છે, પહોંચ મોકલવાનું બીજું થશે ને? ના ના, તમે